सुख मकरंद भरे श्रिय मूला, निरखि राम मन भवर न भूला। आ मन रूपी भमरो सामान्य रीते यो भटकतो होय छे। सामान्य जन समाज ना अनुभव प्रमाण, जन जन ना अनुभव प्रमाण कि मन नो भमरो क्यारे स्थिर बेसतो नहीं, भटक्या ज करे भटक्या ज करे। अने जीवन ने मोटा मा मोटी समस्या जो कोई होय तो मन छे। मन साथे समाधान थई जाय तो आ समस्त सृष्टि नी जे कई समस्याओ छे ए आपोआप शांत थई जाय। पण मन पोतानु धार्यु अने पोतानु अज्ञान एनी पाछळ ज एटलू बधु जड़ बनी जतु होय छे के एने कई सूझे नहीं कि बार पण ना निकळी शके। एक वार पोतानो कक्को न खरे खरो करे त्यां सुधी ने चैन न पड़े। भले सारू होय साचू होय के खोटू होय, पण एक वार पोतानो कक्को खर्या खरो कर्या पछी इतिहास में जुओ घणा बधा एवा छे अने एमां केटलुं बधुं नुकसान थयेलुं छे। हठ अहंकार एने पोसवा माटे तो ए बधाए मननी पाछळ अने मननी हठ दुराग्रह कुविचार अने वासनाओनी पाछळ માણસ ખુવાર થઈ જાય। આ તો ભગવાન સ્વયં છે, કોઈ પણ પ્રલોભનોની અંદર સહેજ પણ વિચલિત ન થાય, લાલાયિત ન થાય। માએ વાત્સલ્યજનક અનેક શબ્દો ઉચ્ચાર્યા, એવા જ દીકરા બેટા ખાઈ લે, અલંકાર વસ્ત્ર પહેરી લે અને પિતાજી પાસે જાઓ, તે પહેલા સ્નાન કરી લો। આ બધી અનુકૂળતાના પુષ્પોની સુવાસ રામની આજુબાજુ એટલી બધી છવાઈ ગઈ। અને જો બીજી કોઈ વ્યક્તિ હોય ભગવાન સિવાય તો ચોક્કસ એનું મન એક બંડ પોકારી દે, કઈ કઈ મને વનમાં મોકલનાર કોણ, મારી માં કૌશલ્યા જો સંમત ન હોય અને એ મને જો આજ્ઞા આપતી હોય કે રાજ કરવાનું છે તો હું શા માટે વનમાં જઉં, કરી શકત। પણ એ વિકૃતિઓને મનમાં સેજ પણ ન આવવા દેવા દેતા, એ માના વચનના ખીલેલા પુષ્પોની શોભા સુવાસ અને સ્વાદ એમાં સહેજે લોભ રાખ્યા વગર જેમ ભમરો ફૂલની પાછળ ગાંડો થઈ જાય, પાગલ થઈ જાય। પણ અહીંયા અગાડી સા કિમ ન રમ્યા સચ કિમ ન રમતા તો કે બલિયસી કેવલમ ઈશ્વર ઈચ્છા, ઈશ્વર ઈચ્છા જ બલવાન હોય છે। પુષ્પ ખીલેલું હોય છતાંય ભમરો એના તરફ આકર્ષાય નહીં, એની સુગંધ કે એના મધના સ્વાદ માટે સહેજ પણ લલચાય નહીં, એમ ભગવાનનું મન માના વચનના ખીલેલા પુષ્પોમાં સહેજ પણ પ્રલોભન પામ્યું, લલચાયું નહીં। નિરખી રામ મન ભંવર ન ભૂલા, ભગવાનના મનનો ભમરો એ ભૂલ જનસામાન્ય જેવી ભૂલ થવા દીધી નથી। બહુ જ સ્વસ્થ રહ્યા છે અને પોતાના મનથી પોતાનામાં રહેવું એનું નામ સ્વસ્થ છે, અને એનું નામ જ છે નિરખી રામ મન ભંવર ન ભૂલા। પોતે પોતામાં ભળી રહ્યા, પોતે જોયું પોતાનામાં, જ્યારે મનમાં મન સમાય એ વસ્તુ છે। પાર પડ્યા કેમ જાણીએ, કોઈ પણ બાબતમાંથી પાર ઉતરવું હોય તો મનની સાથે હા સમાધાન કરવું પડે, આપણને મળી ગયું, કિનારો આવી ગયો, આપણું કામ થઈ ગયું, એમ સમાધાન કરીને પાર ઉતરે છે કોઈ પણ બાબતમાં। તો અહીંયા અગાડી ભગવાન પણ એમાં પાર ઉતર્યા, ક્યારે કે પોતાના મનમાં પોતાના મનને પોતાનામાં સમાવી દીધું, જ્યાંથી વિચાર ઉદ્ભવ્યો છે ત્યાં પાછો ફર અને જો કે આ વિચાર શું છે, શા માટે છે, શું પરિણામ આવશે. એટલે મનમાં મન પાછું પહોંચી જાય અને સમસ્યાનું સમાધાન શોધી કાઢે, ત્યારે જ માણસ શાંત થઈ શકે, સુખી થઈ શકે, પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે અને પાર ઉતરી શકે. અને એટલા માટે જ મહારાજ બોલ્યા કે પાર પડ્યા કેમ જાણીએ, શું સમજણ પડે આપણને કે આપણે સફળ થયા છીએ, આપણો જન્મ સફળ થયો, આ માનવ અવતાર આપણે પાર ઉતર્યા, કેવી રીતે ખબર પડે કે આપણું જ મન આપણા પોતાના વિચારોનું સમાધાન કરી લે, એનો સ્વીકાર કરી લે, ત્યારે સમજવાનું પાર ઉતર્યા છે. અહીંયા આગળ ભગવાનનું મન પોતાનામાં સમાવી લઈ ક્યાંય પણ આજુબાજુના વાતાવરણની હવાની અંદર ઉડીને સહેજ પણ પોતાની જાતને વિચલિત થવા દીધી નથી, એમ એ પ્રમાણે અહીંયા તુલસીદાસજીએ પોતાનું દર્શન ટાંક્યું છે. ધર્મ ધુરીન ધર્મ ગતિ જાન, ભગવાન તો ધર્મની ધુરાને ધારણ કરનાર છે. બળદ કે ઘોડો એની ઉપર એની જોસરી નાખવામાં આવી હોય અને એ આખો ભાર વહન કરે, ગાડું કે ગાડી આખી વહન કરી ખેંચી જાય, એને ધુરાને ધારણ કરનાર કહેવાય, એને ધોસરી કહેવાય. ગાડાની અંદર બળદને જોડવાની જે આડી બાંધેલી એને ધોસરી કહેવાય. તો અહીંયા ધર્મ ધુરા, ધર્મની ધોસરી, એને પોતાને ખબે પોતાની કાંધે લેનાર ભગવાન સ્વયં છે. ધર્મનું વહન કરનાર જો કોઈ હોય તો ભગવાન છે. તો ધર્મ ધુરીન ધર્મ ગતિ જાણ, કે ધર્મની કઈ ગતિ થાય, ધર્મની કઈ ગતિ હોવી જોઈએ, કયો માર્ગ હોવો જોઈએ, કયા માર્ગે થઈને ધર્મને વાળવો કે લઈ જવો આગળ, ભગવાન સમજે છે. એટલે તો ભગવાને ગીતામાં પણ કહ્યું, હું જે પ્રમાણે કરીશ એની પાછળ લોકો આચરણ કરશે. ધર્મની ધુરા ધારણ કરવા વાળા આવા સમર્થ ભગવાન, યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્તદ દેવી તરોજન સહેત પ્રમાણમ કુરુતે લોકસ્તદ અનુવર્તતે, લોકો એ પ્રમાણે વર્તન કરશે, એના રેફરન્સ આપીને અનુમોદન આપ્યું કે આ વાત સાચી છે, ભગવાને કર્યું છે, ભગવાનની આજ્ઞા છે. તો ભગવાન સ્વયં રામ ધર્મની ધુરાને ધારણ વહન કરવા વાળા એવા પરમાત્મા સ્વયં છે. એટલે લૌકિક સ્વાર્થ અને આ જે સ્વાર્થની અભામાં ખેંચાઈ ગયા વગર ધર્મને મારે ક્યાં લઈ જવો, એક પુત્ર તરીકે માતા પિતાની સાથે મારું કેવો વ્યવહાર હોવો જોઈએ એ સ્પષ્ટ કરી શકે એ જ પુત્ર સંતાન, અને એ જ ધર્મની ધુરાને ધારણ કરી અને સન્માર્ગે સાચા માર્ગે ધર્મને લઈ જાય એ ભગવાન છે. ધર્મ ધુરીન ધર્મ ગતિ જાણ, ધર્મની કઈ ગતિ થશે એ પોતે સમજે છે. જો હું માતા પિતાની આજ્ઞાનું પાલન નહીં કરું તો આખી સંસ્કૃતિની આવનારી પેઢીઓની પેઢીઓ યુગોના યુગો મા બાપને એક બાજુ મૂકી દઉં, કોઈ નહીં સમજે, કોઈ નહીં વાંચે. જે આપણી વૈદિક સંસ્કૃતિએ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ કહ્યું છે એ સંસ્કૃતિને નિભાવવાની છે, ધર્મને નિભાવવાનો છે. માટે ધર્મની ગતિ કેવી હોવી જોઈએ અને મારે કેવા પ્રકારનું મારો વ્યવહાર હોવો જોઈએ, મારું વર્તન, એ ભગવાન સ્વયં જાણે છે. એટલા માટે કહ્યું કે ધર્મ ધુરીન, આટલો મોટો બોજ ઉપાડવાનો હોય, વહન કરવાનો હોય અને ડ્રાઈવર માંદો પડે કે નકારી દેતો ગાડી ચાલે ખરી, ઠપ એની ગતિ બધી રૂંધાઈ જાય, બધા જ લક્ષ ભાંગી પડે અને આખી જે સમાજ રચના છે, ધર્મ રચના છે, જે શાસ્ત્ર રચના છે એ ભાંગી પડે. જો ભગવાન સ્વયં એને એનું અનુમોદન ન આપે ને એનું ઉલ્લંઘન કરે તો, ભલે આજના સત્તાવાળાઓ પોતે ઉલ્લંઘન કરે ને પ્રજાની પાસે કે તમે કેમ ના પાડો, તમે આ કાયદો માનો, તમે આ કાયદો માનો, એ કઈ સામાન્ય નેતા નથી. ભગવાન સ્વયં છે, ધાર્યું હતો પોતાની સત્તા મેળવીને બધું જ કરી શકત, પણ નહીં, ધર્મ વિચલિત થશે, ધર્મ ક્ષુભિત થશે. ધર્મનું સ્થાપન કરવા માટે આવેલા છે ભગવાન, તે ધર્મને જો પાળે નહીં એને સાચવે નહીં તો ધર્મની ગતિ કઈ થશે? એટલે ધર્મ ધુરીન ધર્મ ગતિ જાની, એટલે માને સ્પષ્ટ કહેતા પણ મૃદુ વાણીથી, કોમલથી, આંચકો લાગે એ રીતે નહીં, દુઃખ દર્દ ઉભું થાય એવું નહીં. કોઈ પણ વ્યક્તિના પ્રસન્ન પ્રસંગની અંદર સરસ રીતે ઉજવાતો હોય ધામધૂમથી, અને કોઈ એવા કડવા માઠા સમાચાર આપવાના હોય તો જલ્દી અપાશે, અને આપવા હોય તો ધીરજ રાખવી પડે. કેટલી સૌમ્ય ભાષામાં કે આંચકો ના લાગે, કંઈક થઈ ન જાય એ રીતે એને કહેવું પડે. એટલે ભગવાન આટલું બધું સમજતા હતા, ઉત્તરદાયિત્વ કેટલું વહન કરી રહ્યા છે, જવાબદારી કે પોતે અત્યારે કેન્દ્રમાં છે. એક બાજુ ઉત્સવ પણ છે, અને એ ઉત્સવના જો આ સમાચાર બોલશે એની સાથે આખો એક શોકમય વાતાવરણ પરિસ્થિતિ ઉભી થવાની છે. પણ બરાબર વચ્ચેની ધાર ઉપર ચાલતા કેવી રીતે પોતાની ગાડીને ટ્રેક પર ચઢાવવી, માર્ગે લઈ જવી, જે ડ્રાઇવિંગ કરતો હોય પૂછી જજો, જજમેન્ટ લેવાનું હોય ત્યારે કેટલું બધું આમ નેતર જો એક સેકન્ડ, અરે અડધી સેકન્ડ ચૂકી ગયા તો પતી ગયું. તો ભગવાનના હાથમાં અત્યારે ધર્મધુરા સ્ટેરિંગ છે, ધર્મધુરા એટલે સ્ટેરિંગ, નિર્ણય લેવાનો છે. પરિસ્થિતિ અત્યંત વિકટ છે, એટલે કહેવું માં તું સન અતિ મૃદુમાં, ખૂબ જ હળવાશથી પોતાની વાણીમાં પોતાના શબ્દોમાં સહેજ આવેશ આવવા દીધો નથી, કે આક્રોશ પણ વ્યક્ત થવા દીધો નથી, કે દુઃખની લાગણી પણ સહેજ પણ બહાર આવવા દીધી નથી. નહીતર આપણે તો કંઈક થોડીક વાત સાંભળીએ ને આપણું મુખ જ આખી મોઢાની આકૃતિ બદલાઈ જાય, દરેક ક્યાં હો ગયા, મુખ મલાન થઈ જાય, ત્યાં શું બની ગયું. પણ ભગવાને ધર્મધુરાને ધારણ કરનારે પોતાની જાતને એટલી બધી સંભાળી રાખી, પોતાના મનને એટલું બધું સ્વસ્થ રાખ્યું કે માં આગળ બિલકુલ કોમળ વાણીથી સ્વસ્થ ચિત્ત થઈને સહેજ પણ પોતાના બહારના અંદરના ભાવોને વ્યક્ત થવા દીધા વગર કોમળ વાણીથી સાહજિકતાથી, જાણે કંઈ થવાનું જ નથી, કશું બનવાનું નથી, એ પ્રમાણે માં જે પ્રવાહમાં વહી રહ્યા છે, ઉત્સવ રાજ્યાભિષેક આનંદના પ્રવાહની અંદર, એમાંથી એકદમ બહાર માછલાને પાણીમાંથી એકદમ બહાર કાઢી લઈએ તો મરી જાય, તફડે પછાડ. પણ ખૂબ જ હળવાશના શબ્દોમાં ભગવાન મૃદુતાથી કોમળ વાણીથી માને કહેવા લાગ્યા. કયો શબ્દ વાપર્યો છે? વન શબ્દ વાપર્યો નથી, જંગલ, જંગલ વાપર્યું નથી, વન વાપર્યું નથી, કાનન. માં મને પિતાએ રાજ આપ્યું છે, મને પિતાએ રાજ આપ્યું, કાનન. કમ નામ બ્રહ્મ, કમ નામ જલમ, કાનન. અને એનું મને આનંદ આપ્યો છે. હું કાનન શબ્દ પ્રયોગ એટલો સરસ ભગવાને કર્યો કે આજકો લાગે જ નહીં. વન શબ્દ કાનનનો અર્થ તમને બધાને ખબર નહીં, કાનન એટલે પણ વન. પણ જંગલ કે વનનો જો પહેલેથી જ શબ્દનો ઉચ્ચાર કરે તો તરત આઘાત લાગે. માં પૂછે, રામે કહ્યું કે મને પિતાએ કાનનનું રાજ આપ્યું. હે બેટા, કાનન એટલે શું? થોડુંક એક પગથિયું અંદર ઉતારે, પહેલું પગથિયું આપ્યું, આંચકો ન લાગવા દીધો, બીજા પગથિયે ઉતારે છે ધીરે ધીરે હળવાશથી, પિતા આદિન્ન મોહી કાન રાજ. તો કાનન એટલે શું? કાનન એટલે કમ નામ જલ પણ થાય, કમ નામ બ્રહ્મ પણ થાય, મને બ્રહ્મનું રાજ આપી દીધો. તો આનંદ એટલે મુખ, મારા મુખ ઉપર બ્રહ્મની છાયા આપી દીધી, જળની શીતળતા આપી દીધી. પિતા દિન મોઈ કાનન રાજુ,
જહા સબ ભાતી મોર બ
અરે ત્યાં ગાડી છે, મારું બધું જ કાર્ય મોટામાં મોટું કાર્ય છે, સ્વાભાવિક છે, બ્રહ્મની પાસે જ સકલ સૃષ્ટિ છે. આ સમગ્ર સૃષ્ટિ જે છે એની અંદર બ્રહ્મ છે, ચેતન છે, તો તારે તો જીવે છે. અને એ ભગવાન સ્વયં પોતે બ્રહ્મ આજે અવતરિત થયેલા છે ને, જ્યાં સબ ભાંતિ મોર, કે જ્યાં મારું મોટામાં મોટું કામ છે. બ્રહ્મ સમસ્ત જગતમાં વ્યાપી રહેલો છે, પૂર્ણ બ્રહ્મ ચરાચર વ્યાપક, તે પૂર્ણ બ્રહ્મ છે ભગવાન. અને એ ચરાચરમાં આખી સૃષ્ટિમાંથી એ પોતાની ચેતનાને આમ બહાર કાઢી લે તો શું થાય, આખો પ્રલય થઈ જાય. તો મારું જ્યાં સ્થાન છે ત્યાં હું જઈ રહ્યો છું, મારા પિતા મને ત્યાં મોકલી રહ્યા છે. તત્વજ્ઞાન પણ છે અને જગતનો વ્યવહાર પણ છે. અહીંયા જે રીતે ભગવાનને માને સંબોધન કર્યું, માં મારા બાપે મને કાનનનો રાજ આપ્યું છે, જ્યાં મારું લક્ષ્ય છે, જ્યાં મારું સ્થાન છે. બ્રહ્મનું સ્થાન બ્રહ્મની અંદર જ હોય તો જ પોતે પોતામાં ભળી રહ્યા. અને ભગવાન પણ કાનન પોતાના સ્વરૂપની અંદર ભળવાને પહોંચવા માટે માની પિતાની આજ્ઞા લઈ વિદાય થવા માંગે છે. દરેક વ્યક્તિના જન્મનું લક્ષ્ય આત્મ પ્રાપ્તિ, બ્રહ્મ પ્રાપ્તિ, બ્રહ્મ સુધી પહોંચવાનું છે. અને બ્રહ્મ સુધી પહોંચવા માટેનો માર્ગ જો માતા પિતા પ્રશસ્ત કરતા હોય કે લે જા, તો એના જેવો બીજો આનંદ કયો. અને એટલે ખૂબ જ પ્રસન્નતાથી કહે છે, પિતા દેન નમોહી કાનન રાજ, મારા પિતાએ મને વનનો રાજ, વનનું નહીં કાનનનો રાજ આપ્યો છે. કેટલો સુંદર ભાવ છે, માને આજકો આઘાત લાગે નહીં. અને કહ્યું કે હવે કાનન શબ્દ નથી સમજતા, અને સમજે તો પણ વાર લાગે, અને ત્યાં આગળ મારે ઘણું મોટું કામ છે. આપણે જ કહીએ ભાઈ મને જવા દો, તમે મહેમાન તરીકે, મારે બહુ અગત્યનું કામ છે, જો તમે મને રોકી રાખશો તો મારું કામ બગડશે, આટલું નુકસાન થશે. એટલે આપણે જ સામે ધ્યાન, ભાઈ તમે જઈ શકો છો, તમારું કામ મારે શા માટે બગાડવું, સ્વાભાવિક છે તમારું કામ. પણ કામ શું છે એ પોતે ના બતાવે, એટલે આપણે એના અંધારામાં રહી, ભાઈ તમારું કામ છે, મારે શા માટે બગાડવા દેવું, તમે જઈ શકો છો. એમ મા પાસે પણ એવી વાતની રજૂઆત કરી કે મારે ત્યાં ઘણું બધું કામ છે અને મારા પિતાજીએ મને કાનનનો રાજ આપ્યું છે.